હાસ્યની દુનિયાના ફૂલ ગુલાબી શ્રોતાઓને સાંઈ રામના સીતારામ. હસ કે બોલા કરો, બુલાયા કરો, આપકા ઘર હૈ આયા જાયા કરો. હસ કે બોલા કરો, બુલાયા કરો, આપકા ઘર હૈ આયા જાયા કરો. મુસ્કુરાહટ જિસ્મ કા જેવર હૈ દોસ્તો, મુસ્કુરાના ન ભૂલ જાયા કરો. 100 વર્ષ જીવવાની એક જ છે દવા, એક તો તાજું માજું હાસ્ય અને બીજી તાજી હવા. અને મિત્રો, હાસ્યની દ્રષ્ટિ હોય તો હાસ્ય ગમે ત્યાંથી મળે. વરસાદ આવતો હતો, મારી શેરીમાં એક જણો છત્રી લઈને નીકળ્યો, પણ છત્રીમાં કાણું રાખ્યું. મેં પૂછ્યું, એટલે મેં કીધું, છત્રીમાં કાણું હું કામ રાખ્યું? મને કે વરસાદ આવે તો ખબર પડે ને. એને સરવાળો કઈ રીતે કર્યો એ મને સમજાણું નહીં. તે બીજો એક જણો નીકળ્યો, એને વળી બેગમાંથી છત્રી રાખેલી. એટલે મેં કીધું, વળી લા બેગમાંથી છત્રી રાખી છે ને તમે આખા આખા પલળો છો, આનું કારણ શું? મને કે બેગ નવી લીધી છે, હું તો ચાલી વર્ષ જૂનો. આ કહું છું ને, માણસ અત્યારે અઘરો બહુ થઈ ગયો છે, કઈ રીતે કેનો ગુણાકાર ક્યાં કરે છે. આ મારી બાજુમાં હમણાં એક શિક્ષક રહેવા આવ્યા, મને કે સાંઈ રામ ક્યારેક ઘરે આવો, લતાની કેસેટ સંભળાવું. મેં કીધું, વાહ, લતાજી તો એક મહાન ગાયિકા છે ને, એની કેસેટ સાંભળવા મળતી હોય તો હું ટાઈમ લઈને ઘરે ગયો. મેં કીધું, સંભળાવો લતાની કેસેટ. એટલે એને ટેપમાં કેસેટ મૂકી, કેસેટ મૂકી ભેરી, 3-4 બાયું બાથી હતી, તે તારો હાંડો ભરી લીધો, હવે તો મને મારી આગળ ભરવા દે, હમણાં તું તારો કેરબો ભરી ગઈ. આટલી બધી બાયુ નો દેખારો. મેં કીધું, આ શેની કેસેટ છે? મને કે આ આપણા લતાની કેસેટ. મને કે ઓલા લતાની સાંભળવી હોય એની છે? મેં કીધું, નથી સાંભળવી ભાઈ, આ અમુક માણસો કહું છું ને. પછી મને કે, સાંઈરામ હવે આવ્યા જ છો તો આયુર્વેદિક ચા તમને પાવ. મેં કીધું, આયુર્વેદિક ચા એટલે વળી કેવી હશે? મેં કીધું, આયુર્વેદિક ચામાં શું હોય? મને કે, જુઓ સાંઈરામ, આયુર્વેદિક ચામાં ખાંડ ન હોય એટલે તમને ડાયાબિટીસ ન થાય. આયુર્વેદિક ચામાં ચાની ભૂકી ન હોય એટલે નિકોટિન તત્વ તમને હેરાન ન કરે. પછી મને કે, આયુર્વેદિક ચામાં દૂધ ન હોય એટલે તમને કમળો ન થાય. મયુર એટલે હું. મેં કહું, તું તો ગરમ પાણી પાવાનો થયો છે મને. પણ મારી બાજુમાં પાડોશીમાં એક જણો હમણાં સિતાર ક્યાંકથી ગોતી આવ્યો, તો સિતારનો બેહીન એક તાર વગાડે હવારના પોરમાં. હવે જે પાડોશમાં અમે ભજન ગાતા હોય, ત્યાં બીજા કોક આવે એટલે કેવી પથારી ફરે. મેં હવારના પોરમાં હું ગયો તો ટેંગ એક તાર વગાડે, હું એકાદ બે થી થાંભળ્યો. પછી મેં કીધું, ભલા માણસ, આ જો દુનિયાના કલાકારો સિતારના 10-10 તાર વગાડે, આ એક તાર ન હોય, સિતારમાં 10 તાર હોય. તે હજડબમ થઈ ગયો. મને કે, સાંઈ રામ બીજા બધા વગાડે છે ને, એ બધા ગોતે છે ને, મને જડી ગયો. આવા પડ્યા છે. પણ જોજો, ધંધાના સંસ્કાર છે ને, એ અનાયાસે માણસના જીવનમાં આવી જાય. સટા બજારનો એક વેપારી, અને એને તાવ બહુ આવેલો. તે ઘરના એ ડોક્ટરને ફોન કર્યો, ડોક્ટર આવ્યા. ડોક્ટર આવ્યા એટલે આમ હાથ પકડીને ડોક્ટરે કીધું કે 104. તો ઓલો ધાબળો ઘા કરીને કે, 105 થાય વેચી નાખજો. મેં કીધું, એલા હુઈ જા, સટા બજારનો ભાવ નથી હાલતો, તારો તાવ હાલે. પણ હોટલ ની અંદર બે જણા બેઠા હતા, હવે બે ની જીભ અચકાતી હતી, બે જણા વાતો કરતા હતા. જોજો, પ્રસંગોમાંથી હાસી રસ ક્યાં મળી જાય. એટલે એકે બીજાને પૂછ્યું કે, કાત તારું નામ શું છે? બોલો કે, મગન. એટલે બીજું કે, તારું? તો કે, મારું મગન. બોલો પેલો કે, લે આપણા બે ના નામ હરખા. બોલો બીજો કે, હાવ હરખા નથી, તારામાં 4 વાર મ આવે. મારામાં 2 જ વાર મ આવે. આના સરવાળા માંડે, આને કેમ પહોંચવું આ? પણ જોજો, અમારા ગોંડલમાં જાદુગર મંગલ એટલે બહુ મોટું નામ ને, અમારો તો ખાસ મિત્ર ને, એમાં એનો શો હતો ને. અમે બધા એ જાદુગર મંગલના શો માં ગયા, 3-4 મિત્રો ગયેલા, અને પછી રાત્રે 12:30 વાગે નીકળ્યા. બીજા બધા તો સ્કૂટર લઈને વયા ગયા, અને મારે રિક્ષામાં બેસવાનું હતું. હવે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો. એક તો એમાં બરાબર 12:30 બહાર નીકળ્યા ને એ ભેગી લાઇટ ગઈ. હવે એક તો લાઇટ ગઈ, વળી રિક્ષા સામે પડી હતી. મેં કીધું, હાલો હમણાં બેસી જાઉં. હમણાં એમાં ડ્રાઈવર આવતો નહીં. હમણાં કીધું, આવશે ડ્રાઈવર. 5-1 મિનિટ હું બેઠો, ડ્રાઈવર આવ્યો નહીં. ઝરમર ઝરમર વરસાદ આવે, એક તો ભૂતનો બધો શો જોયો હોય, અને એમાં લાઇટ ગઈ. અને ધીમે 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 રિક્ષા ડ્રાઈવર વગરની ધીમે ધીમે હાલવા માંડી, અને માનંદ પરસેવો વળી ગયો, વગર ડાકલે માતાજી આવી ગયો. કાનની બૂટ લાલ ઘૂમ થઈ ગઈ. હા, અને હું તો ધ્રુજુ આંખે આખો. મેં કીધું આ ડ્રાઈવર વગર ની આમને હાલવા માંડી છે નક્કી. આજ મેં કીધું કુપન માં નામ કાઢી નાખશે. પણ એકાદ કિલોમીટર લગી આવ્યું અમારે કોલેજ ચોક માં અઢિયાનું પેટ્રોલ પંપ. ત્યાં આવીને રિક્ષા ઉભી રહી ગઈ અને ભાઈડે ઠેકડો માર્યો. આ ઘરનો ડાયરો એટલે વાત કરું. ઠેકડો મારીને હું બહાર નીકળ્યો. એક જણો અંદર બેહવા જતો હતો એટલે મેં કીધું એ અંદર બેહવા જતો નહીં આ રિક્ષામાં ભૂત થાય છે. મેં કીધું આમાં ડાકણ બાકણ છે. એ કીધું જો હું ઠેઠ હું આ ટોકી જેથી બેહીને અહીં સુધી આવ્યો. એટલે મને કે અહીંયા આવો તું. મેં કીધું ખરેખર ભાઈ આ ગુજરી જાય. કીધું આમાં હું જો હું આથી ઠેઠથી બેહીને આવ્યો. એક કિલોમીટર થી બેઠો છું ડ્રાઈવર વગર ની અહીં સુધી આવી. મને કે તમે અંદર બેઠા હતા. મેં કીધું હા. થોડું દિન મને એક ઝાપટ મારી. મેં કીધું ઝાપટ શું કામ મારે છે. મને કે હું આનો ડ્રાઈવર છું આમાં પેટ્રોલ નથી નો ધક્કા મારી નાખ્યો. ભૂત અંદર નથી. ભૂત તો તું હતો અંદર ઘરીને બેઠા. મારી પાસે 20 રૂપિયા લીધા રાખ્યો. મેં કીધું મરી ગયા મૂકવા થાય. મને કે અહીં સુધી આવ્યો આવ્યો હાલી. એટલે કહું છું ને માણસ અત્યારે અઘરો બહુ થઈ ગયો છે. અને એક ઠેકાણે મારા મિત્ર એ ગોંડલમાં એક દુકાન કરી અને એમાંથી બોર્ડ માર્યું લગ્ન નો બધો સામાન અહીંયા મળશે. તો એક જુવાનીઓ આવ્યો એ કે લગ્ન નો બધો સામાન મળશે. તો હા તો એક હારી કન્યા બતાવો. અને એટલે કેવું પડે કે રોજ બદલતી દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે. રોજ બદલતી દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે. નાદાનની કોઈ વાત નથી, વિદ્વાનની દાનત બગડી છે. અને ચંદ્ર ઉપર પહોંચ્યો છે માણસ ડગલે પગલે ધીરે ધીરે. ચંદ્ર ઉપર પહોંચ્યો છે માણસ ડગલે પગલે ધીરે ધીરે. ચંદ્ર હવે ચેતીને રહેજે આ ઇન્સાનની દાનત બગડી છે. પણ મારી ઘીરે એક જર્મનીથી પોલ શેફર્ડ નામનો મારો એક યુરોપિયન મિત્ર એક મહિનો સુધી રોકાયેલો. અને અમે અમારા વતનમાં ગયા. વતનમાં ગયા ને ત્યાં જે આ 4-5 પ્રસંગો બન્યા છે એની આજ તમને મારે વાત કરવી છે. મારા ઘરની સામે બરાબર મારો એક અભણ પાકો ભાઈબંધ ચમન રીએ. એટલે આ યુરોપિયન પોલ શેફર્ડ હવારના પોરમાં ઉઠી અને એ બ્રશ કરતો હતો ઓટલે બેહી. સામે બરાબર ચમન બ્રશ કરતો હતો અને યુરોપિયન સભ્યતાથી ચમનને જોઈને કીધું હલો ગુડ મોર્નિંગ. ચમન હાવ થમ્સઅપ. થમ્સઅપમાં તો સમજો ને ડાયરો. હા ઓભણ. ચમન ને એમ કે આપણું નામ પૂછે છે. એને હામો જવાબ આપ્યો હું ચમન જીવા. યુરોપિયન વિચારે કે આ હારું કઈક જુદું છે. કે બીજો દી થયો યુરોપિયન હવારના પોરમાં ઉઠીને કે હલો ગુડ મોર્નિંગ. આ કે હું ચમન જીવા. ત્રણેક દી લગી આવું હાલ્યું. પછી ચમન મારી પાસે આવ્યો. મને કે સાંઈરામ તમારી ઘીરે જે મહેમાન આવે છે એ સવારના પોરમાં ઉઠીને મને ગુડ મોર્નિંગ એમ કઈ કેસ. એટલે હું એને મારું નામ કહું છું. મેં કીધું કોડા ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત. હામું તારે કહેવાય ગુડ મોર્નિંગ. બીજે દી બોલતા શીખી ગયો. જઈને ઓલો ઉઠે એ પેલા વેલો ઉઠ્યો. વેલો ઉઠીને એવો યુરોપિયન બાર આવ્યો એ ભેગી રાડ નાખી હલો ગુડ મોર્નિંગ. તે હળવે એક દિન યુરોપિયન બોલ્યો કે હું ચમન જીવા. યુરોપિયન ને નક્કી થઈ ગયું કે ભારતમાં ઇન્ડિયામાં ગુડ મોર્નિંગ ને ચમન જીવા જ કહેવાતું છે. આમ નું હોય ત્રણ ત્રણ દીથી હાઈલો આવે. હા બહુ વાંચી વાત. એમાં ચમન મને કે સાંઈરામ તમે તમારા ધોળિયા મહેમાન ને લઈ અને જો મારા ટ્રેક્ટરમાં બેહો તો ગામમાં મારો વટ પડી જાય. એટલે મેં કીધું સારું ભાઈ. અમે એના ટ્રેક્ટરમાં બેઠા પણ કરમની કઠણાઈ જોજો. બરાબર અમે સીમ લગી આવ્યા ને ત્યાં ટ્રેક્ટર ખોટકાણું. ટ્રેક્ટર ખોટકાણું ને અમે બે ધંધે લઈ ગયા. ઓલો યુરોપિયન ચમન ને પૂછે કે હે ચમન વોટ્સ પ્રોબ્લેમ. આને ગુજરાતી ભાંગું તૂટું આવડે અને અંગ્રેજી તો ક્યાંથી જવાબ દઈ શકે. પણ 2-3 વખત ઓલે પૂછ્યું ને એટલે ધનુર્વા ઉપડી જાય ને એવું અંગ્રેજી આને ફાડ્યું. સાંભળીને ધ્રુજારી ઉપડી જાય. એ કે માય ટ્રેક્ટર ઇઝ નોટ હિલિંગ. માય ટ્રેક્ટર ઇઝ નોટ ડુલિંગ. માય ટ્રેક્ટર ઇઝ નોટ હિલિંગ ઇઝ નોટ ડુલિંગ બટ ઓનલી ભોપું એટ કરે. અને મને કે જાજુ કઈ પૂછતા નહીં. આઈ એમ પેલા વેલા વિથ યુ. હેઠે થી બહાર આવ્યો. મેં ચમન તું રહેવા દે તારે નથી બોલવું. એટલે આપણી જેમ સંસ્કૃતિ છે એમ હવાના પરમાં ઉઠીને મેં તુલસી ક્યારે દીવો કર્યો. પણ મેં જેવો દીવો કર્યો એ ભેગો આ પોલ શેફર્ડ વિચાર કરે કે સાંઈરામ શું કરો છો. મેં કીધું ભાઈ આ અમારી માં કહેવાય અને અમે આને સંસ્કૃતિથી પૂજીએ છીએ. અરે મને કે એજ્યુકેટેડ માણસ થઈને હજી આવી વાત વિચારો છો. થોડોક વાયડો હતો ટૂંકામાં કહી દઉં. એટલે એણે બુસ્કોટ કાઢ્યો. બુસ્કોટ કાઢીને ઘીનો વાટકો ઢોરી નાખ્યો. દીવો ઠારી નાખ્યો અને પછી તુલસીનો છોડ હાથમાં લઈને આમ કરીને આમ ખુલ્લા ઉઘાડા ડીલમાંથી મેળી લીધો. હા મારો મગજ તો એવો ગયો. પણ મેં કીધું તું અમારો કાઠિયાવાડનો મહેમાન કેવા. તારી માથે ઘા ન કરાય નહીતર કાઠિયાવાડના દુહા ખોટા પડે મહેમાનો ને માન. મહેમાનોને માન ગલભરીને દીધા નહીં તો પછી મેડી નહીં મહાન હાચું હરઠીઓ ભણે. મેં કહું તારી પાસે ઘા ન કરાય, તું મારો કાઠિયાવાડનો મહેમાન કેવા, પણ તે મારી સંસ્કૃતિનું અપમાન કર્યું છે એટલે તને મૂકી તો નહીં. મેં કીધું હા, એટલે હાલો મેં કીધું આપણે વાડીએ જાય. પછી મને વાડીએ લઈ ગયો અને બધા છોડવાનો પરિચય કરાવતો હતો, એક પછી એક ઝાડનો પરિચય કરાવ્યો, લીમડો ને પીપળો ને વડલો ને છેલ્લે ખાજવણીનો છોડ આવ્યો. એટલે મારે તો બદલો લેવો હતો, મેં ખાજવણીના છોડ પાસે ઘીનો દીવો કર્યો, અગરબત્તી પ્રગટાવીને સાષ્ટાંગ દંડવત કર્યા. તે મને ઓલો કે વોટ ઇઝ રિપીટેશન, આ રિપીટેશન શેનું કરો છો? મને મેં કીધું ઘીરે હતી અમારી બા હતી, આ અમારા બાપા. એટલે વળી એને બુસ્કોટ કાઢ્યો, બુસ્કોટ કાઢીને વાટકો બરાબર ઢોરી નાખ્યો ને ખાજુવડીનો છોડ આમ કરે આમ હાથમાં લઈને મળ્યો, મળીને જેવો આમ લબરકા લીધા પણ બે લબરકા લેતાની વેત ખાજવણી મૂકે. ખંજવાડ ઉપડી ભાઈ, મને કહ્યું સાંઈરામ આ તો ખંજવાડ ઉપડી. મેં કીધું ખંજવાડ નો જ છે. મેં કીધું હવે અવેડામાં વિયો જા, તો અવેડામાં 3 કલાક લગી પાડો નહીં એમ ના યો. 3 કલાક પછી મેં કીધું કા ભાઈ કેમ છે? મને કે તમારી બા બહુ હારા પણ બાપા ભૂખ્યા કાઢી નાખ્યા. મધર ઇઝ રાઇટ બટ ફાધર ઇઝ ટાઈટ. મેં કીધું બારો નીકળે હજી તો દાદા ને મેળવવા, તું અમારી સંસ્કૃતિ નું અપમાન કરી જા ભલામણ. પછી મને કે સાંઈરામ તમે ગમે એવું સાહિત્ય બોલો, ગમે એવી કવિતા બોલો, હું એનું અંગ્રેજી ટ્રાન્સલેશન કરી દઉં. મેં કીધું એમ? મેં કીધું નહીં થયો અમારું ગુજરાત. મને કે તમે ગમે એ બોલો ને ભલામણ. હાથમાં કાગળ ને પેન લઈને બેઠો. પછી મેં એને આપણી કવિતા એક સંભળાવી, આપણી ધરતીમાંથી એવા રૂડા મજાના ગીતો છે, એમાં ઘોડાના ડાબલાનું વર્ણન હતું કે કોઈ ક્ષત્રી કે ઈ જયારે ઘોડામાંથી બેઠો હોય એવો મર્દ માણા મર્દ શિષ્ય પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ દઈ હોય લઈ, મર્દ કો મર્દ બચાવે ગહરે સાકે કામ, મર્દ કો મર્દ અહીં આવે ફિર મર્દ વહી કો જાની એ સુખ દુઃખ સાથી, મર્દ કે બેતાલ કહે સુન વિક્રમ યહી હે લક્ષણ મર્દ કે. આવો ક્ષત્રી કોઈ ઘોડામાંથી બેઠો હશે અને એ ઘોડાના ડાબલાનું વર્ણન કરતું એક સફાખરું ગીત મેં સંભળાવ્યું અને આંખ બંધ કરીને મેં ગીત શરૂ કર્યું. પણ આંખ ઉઘાડી હતી યુરોપિયન નહોતો. મેં પૂછ્યું મારા ભાઈ આ ક્યાંય ગયો? મારો ભાઈ હળવેગદીર મને કે ભાઈ તે જેટલી ઝડપથી ગીત ગાવાની શરૂઆત કરી એટલી ઝડપથી એને ભાગવાની શરૂઆત કરી. આ ઈ આપણું લોક સાહિત્ય છે કે સંભળાય સમજાય નહીં. બહુ હાજી વાત, પણ હું ગામમાંથી પકડી આવ્યો. એમ તું જાય ક્યાં? મારા સિવાય તને ઉધાર નહોતો, આ કોઈ બીજું ઓળખતું નહોતું એટલે ગામમાંથી પાછું લઈ આવ્યો. પછી મેં કબાટ ખોલ્યો, કબાટમાંથી એક સ્પ્રે કાઢ્યો. હવે મુંબઈ ગયો હતો ડાયરામાં, ત્યાંથી સ્પ્રે હું લઈ આવ્યો હતો. મેં કીધું જો હું મુંબઈથી સ્પ્રે લઈ આવ્યો હતો. એમ કે જ્યાં છાંટવા જાય મને કે આગો રાખો, એને આગો રાખો. મેં કીધું યાર કા આ સ્પ્રે એક જ પહેલી વાર જિંદગીમાં સ્પ્રે લઈ આવ્યો છું મુંબઈથી, આ સરપંચને છાંટ્યો, તલાટીને છાંટ્યો, ગામના આચાર્યને છાંટ્યો. મેં કીધું આ સ્પ્રે તો જવો. મને કે નહીં નહીં રેવા દો, હાથ જ કાઢી રાખે. મેં કીધું કા તમે દાંતો કામ કાઢો છો? હું જિંદગીમાં પહેલી વાર સ્પ્રે લઈ આવ્યો છું. મને કે અમારે જર્મનીમાં આ ટોયલેટ સ્પ્રે છે. હા હા હા. અને મને 3.5 કરોડ રૂવાડા છીડાઈને બેઠા થઈ ગયા મારે. મેં શું વાત કરો? મને કે હા અમે જર્મનીમાં ટોયલેટમાં આ ઉપયોગ કરી. એટલે મેં કીધું હા માખીઓ આવતી નહોતી. મને કે એ માખીઓ નો છે. હા હા. મને તો પછી વિચાર્યો મેં આખા ગામને છાંટ્યો. પણ એ એક મહિનો મારી ગઈ રોકાણો, એમાં એવા બધા મજાના પ્રસંગો બની ગયા. એમાં હું એને ગામના પરિચય કરાવતો હતો બધાનો અને એમાં શાક માર્કેટમાંથી નીકળ્યો. એટલે મેં કીધું જો આને બટેકા કહેવાય. મને કે બટેટા આવડે આવડે બટેટા આવો અમારે જર્મનીમાં આવડા મોટા મોટા બચ્યા થાય છે. મેં કીધું હશે ભાઈ હું જે વાત કરું એને એમ કે આના કરતા અમારે જર્મનીમાં આથી સારું. આગળ ગયા. મેં કીધું આ ટમેટા કહેવાય. બસ મને કે આવડે આવડે ટમેટા આવો અમારે જર્મનીમાં મોટા મોટા ટમેટા થાય છે. કીધું એટલે મેં કીધું હશે ભાઈ બધાનો પરિચય કરતો. મેં કીધું જો આને રીંગણા કહેવાય. મેં કીધું કે રીંગણા આવડા આવો અમારા જર્મનીમાં આવડા મોટા મોટા રીંગણા થાય છે. એટલે પછી મારો મગજ ગયો એટલે છેલ્લે તરબૂચની રેકડી હતી. મને કે આ શું છે? મેં કીધું આને દ્રાક્ષ કહેવાય. એની ચોટલી ખીતો થઈ ગઈ. હું મને કે આવડી મોટી દ્રાક્ષ અમારે જર્મની માંથી એવડી એવડી દ્રાક્ષ ક્યાંક તો કીધું કાકચી ઘામાં આવે ને, કોઈ વાતે મેળ જ ન પડે. એમાં અમે બરાબર નીકળ્યા આગળ ને એક જણો જલેબી બનાવતો હતો, કોંદોઈ બરાબર જલેબી બનાવતો હતો. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ જલેબી. મને કે વોટ જલેબી? અને હું મજાનો હવે જલેબી નું અંગ્રેજી ક્યાં જ કાઢવું? એટલે મેં એને હળવે એક દિન સમજાવ્યું. મેં કીધું એ સ્વીટ રાઉન્ડ 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 એન્ડ કટ, ઇટ ઇઝ કોલ્ડ જલેબી. મને કે ઓ વેરી નાઇસ વેરી નાઇસ. આગળ આવેલા પણ જોજો બધી વાત એને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી દેખાડું તો જ સમજે. આગળ આવેલા ડેરી આવી, ડેરીમાં એક જણો દહીં દેતો હતો. તો મને કે વોટ ઇઝ ધીસ વ્હાઇટ વ્હાઇટ? મેં કીધું ધીસ ઇઝ દહીં. મને કે વોટ દહીં? હું મજાણ હવે દહીં નું અંગ્રેજી ક્યાં જ કરવું? એટલે મેં એને અંગ્રેજીમાં સમજાવ્યું કે યુ નો મિલ્ક? મને કે યસ. મિલ્ક મિક્સિંગ વિથ છાસ, મિલ્ક મિક્સિંગ વિથ છાસ, સ્લીપિંગ એટ નાઇટ અને એટ મોર્નિંગ ટાઈટ, ઇટ ઇઝ કોલ્ડ. એની ભાષામાં સમજાવવું પડે આપણે, એ સિવાય વાંધો જ નહીં. કહું છે ને આગળ ગયા તો અમે ગામના ચોરે બરાબર બેઠા હતા અને એમાં મોળાઘાટના વ્રતની સિઝન હતી. તો દીકરીઓ ગામની બધી જુવારા લઈને હાથમાંથી નીકળી. એટલે મને કે વોટ ઇઝ ધીસ? મેં કહ્યું ધીસ ઇઝ જુવારા. એટલે મને કે વોટ જુવારા? હવે જુવારાનું અંગ્રેજી મારે ક્યાંથી કાઢવું? મેં કહ્યું યુ નો મોળાઘાત? એટલે મેં કીધું આ મોળાઘાતમાં ક્યાંથી સમજે? પછી મેં એને સમજાવ્યું. મેં મોળાઘાત એટલે એ અનમેરિડ ગર્લ ઇટિંગ ફૂડ વિધાઉટ સોલ્ટ, ઇટ ઇઝ કોલ્ડ મોળાઘાત. ગુજરાતી જેવી ભાષા નથી. આ ભાષાની વાત આવે ને મિત્રો, બહુ સાચી વાત છે. આપણી જે ગુજરાતી ભાષાની મીઠાશ છે એવી એકેય ભાષાની મીઠાશ નથી. અને તમે જોજો પહેલાના ફિલ્મ ગીતો તમે જોવો તો એવા મજાના હતા, જેની અંદર એક સંવેદના હતી, જેમાં એક પ્રેમ હતો. અત્યારના ગીતો એવા થઈ ગયા છે કે નકરી દાદાગીરી આવે છે. હે ક્યાં બોલતી તું, હે ક્યાં મેં બોલું, સુના આથી ક્યાં ચોટીલા, વાહેથી હિરોઈન ક્યાંક ચોટીલા નહીં ખંડાલા, હીરો કે અપના બજેટ ચોટીલા તક કઈ આતી હે તો બોલ, આ બજેટ પ્રમાણે ગીતો લખે આને કેમ કહો. પણ ગીતો અત્યારના કહું છું ને એવા થઈ ગયા, ચુંબા દેન ધુંબા દેન કઈ તમને. હમણાં તો મેં સાંભળ્યું કે ગીત દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યા. એટલે ચાલી વર્ષે દેખાણો તો તાણ લગી હું મોતિયો દેખાતો હતો. બહુ અર્થ વગર ના. હમણાં એક ગીત લીંબુડા 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 કચા 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 લીંબુડા, લે લીંબુડો તારો બાપ કાચા નો હોય તો કેવા હોય? નાનકડા જ હોય, મોટા હોય તો તેને તરબૂચ નો કેવાય. હાલી મળ્યા કોણ કોણ લખે? હું તો કઉ છું કે જે આવા ગીત લખે છે ભગવાન એના આંગળીમાં ફ્રેક્ચર કરી દેજો. લખી નો હકો મરી ગયા એવા ગીતો લખે છે. હમણાં તે ગીત માં મેરા પિયા ઘર આયા હો રામજી, લે તારો પિયો તારી ગીરી નો આવે બાજુ વાળા કાંતા બની ગયા. જવા દેવો તો એમ કે તારો પિયો તારી ઘરે જ આવે ને, બીજે ક્યાં જાય બિચારો, બીજે કોઈ રાખે એમ નથી. હમણાં એક વાર કહું છું ને, અમારે ગોંડલમાં દયાળજી ભજીયા વાળાની દુકાને હું ઉભો હતો, ત્યાં બાર એક ગીત વાગતું હતું કે આતી નહીં આતી નહીં. મેં કીધું આને જુલાબ ની ગોળી દો ભાઈ. આવા ગીત છે કોણ જાણે કઈ વાત માટે લખે છે. એનો પેલાના ગીતોનો એક એક અર્થ હતો, એનું એક ઊંડાણ હતું. એ ગીત મને તમને કઈક કહેતું હતું. આ હમણાંનું એક છેલ્લું ગીત મેં સાંભળ્યું ને કે દિલ્હી સે ગઈ મુંબઈ, મુંબઈ સે ગઈ પુના, પુના સે ગઈ પટના, ફિર ભી ન મિલા સજના. લે તારા બાપે રેલવે ને પાસ કઢાવી દીધો. દિલ્હી થી મુંબઈ ને મુંબઈ થી પુના ને સજના હાટું આટલી તડકાની રખડા રખડ કરમાં ક્યાંક માંદી પડી જાય. અને સજના જોતા હોય તો આવતી રહે અમારે રાજકોટ રેસકોર્સ રોડ ઉપર. આંજે હાથને 30 ટના ટન કોથળા ભરાય એટલા હાવ ચકાચક સજના તૈયાર બેઠા. પણ ફિલ્મ ગીતો છે ને બાબા, અત્યારે કહું છું ને કે કઈ સંસ્કૃતિ ની વાતો નથી કરતા. હીરો કેવા બધા, રામા શેટ્ટી ને સુનિલ શેટ્ટી ને શક્કર ટેટી ને ક્યાંથી કોને હારે મારો હીરો હોય આમ તો જોયો તમે, ઉઘાડું શર્ટ રાખી શર્ટ પહેરાવવાનું હોય ને ખાલી જીન્સ નું પેન્ટ પહેરાવીને ચારે બાજુ છરી ચાકા ટીંગાડ્યા હોય અને હેઠળ લખ્યું જલાકર રાખ કર દઉં નથી. બેઠો રે ને જેમ છો એમ બરાબર છો તું. પણ હમણાં અમારે મકાન માથે મારી સોસાયટીમાં એક ભાઈએ મકાન માથે લખ્યું ઈ લુ આઈ એલ યુ પિક્ચર નું નામ. અરે હું તો ખીજાઈ ગયો. મેં કહ્યું ભલા માણસ આ માણસ તમે આ શું લખો છો, મકાન માથે આવું નામ લખાય પિક્ચર નું નામ? મને કે યાર પિક્ચર નું નામ નથી. મેં કહ્યું તો શું આ ઈલુ શું છે? મને કે મારું નામ છે. મેં કહ્યું શું તારું નામ? મને કે ઇન્દુ કુમાર લલુ પ્રસાદ ઉપાધ્યાય. પણ આ અંગ્રેજીની ફેશન એવી થઈ ગઈ છે ને, હમણાં બજારમાં મારો એક મિત્ર મને મળ્યો, મને કે સાઈરામ મીટ માય ઓન વાઈફ. મેં કહ્યું તારી ઓન વાઈફ છે તાર બીજા બધા શું કે બેંક ઓફ બરોડા ની લોન માંથી લઈ આવ્યા. પણ અંગ્રેજીની ફેશન એવી છે, અંગ્રેજી બોલવાથી આમ બધા સમજે કે આપણો કંઈક વટ પડી ગયો છે. અને બહુ સાચી વાત છે મિત્રો, એક લોક સાહિત્યકાર તરીકે હું તો કાયમ અમારા ડાયરાના પ્રોગ્રામમાં એક વાત કહેતો આવ્યો છું કે પશ્ચિમની સંસ્કૃતિએ આ દેશ ઉપર એવો ભયડો લીધો છે કે એક રૂપક બાંધીને વાત કરું છું કે આપણા ગામમાં એક મદારી આવે, એ મદારી હારે એકાદ વાંદરી હોય, તમે જોયું હોય એ વાંદરી જેમ મદારી કે એમ ખેલ કરે, સલામ કે એટલે સલામ ભરે, ઠેકડો કે એટલે ઠેકડો મારે. અને એ વાંદરીને એટલી ખબર ન હોય કે મારા ગળામાં જે પટ્ટો છે એ પટ્ટો કાઢી દઉં તો હું આ મદારીની જેલમાંથી એ ગુલામીમાંથી મુક્ત થઈ જાઉં. વાંદરીને એટલી બુદ્ધિ ન હાલતી હોય કેવા અમારો વાત કે આ પશ્ચિમી સંસ્કૃતિનો પટ્ટો મારા તમારા ગળામાં છે. ઈ જો નીકળી જાય ને તો જિંદગીભરની આ ગુલામી, આ સ્વદેશી વાત અપનાવવાની વાત. એટલે આ સંતો કહી ગયા છે અત્યારના આજ બધા મહેનત કરે છે અને એના માટે અમારો ઘાયલ લખતો હોય કે નથી કંગાલ માનસ ઓળવ્યું પણ યથાવત છે કહેવા માટે સૌ કહે છે કે અમારો દેશ ભારત છે. નથી કંગાલ માનસ ઓળવ્યું પણ યથાવત છે કહેવા માટે સૌ કહે છે કે અમારો દેશ ભારત છે. અને નરી પશ્ચિમની સજધજ પૂર્વમાં લહેરાય છે, ખબર પડતી નથી કે આ હિંદ છે કે વિલાયત છે. બહુ સાચી વાત છે. અને અત્યારની આ જે કહું છું ને, બગસરાનો અમારો અનમોલ કવિ કુતુબ આઝાદ આ માટે બહુ સરસ મજાનો એક શેર લખ્યો છે કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, સરિતા દૂધ ને દહીની ફરી છલકાય તો સારું. ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, સરિતા દૂધ ને દહીની ફરી છલકાય તો સારું, જમાનું વેજીટેબલ ઘી તણવા જાય તો સારું, સાચું ઘી હવે શરીરોમાં સિંચાય તો સારું, કે અમારા 100 સંતોના દિલમાં એક જ અરમા છે કે અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારું. કારણ તો નજર કરડી અમારા દેશ પર મંડાય છે આજે, અમે ભાઈ ગણ્યાતા એ કસાઈ થાય છે આજે. નજર કરડી અમારા દેશ પર મંડાય છે આજે, અમે ભાઈ ગણ્યાતા એ કસાઈ થાય છે આજે. વતનવાળા ઉઠો દુઃખની ઘટા ઘેરાય છે આજે, કે હિમાલયના હૃદયમાં આગ ભડકા થાય છે આજે, કે વતનની લાજ આવે સમય જો સચવાય તો સારું, કે અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારું. પણ આ કવિતા આ દુહા આ છંદ, એક ભજન લ્યો એક દુહો લ્યો એક છંદ લ્યો, એટલે મિત્રો સૌરાષ્ટ્રની ધરતીના લોક સંગીતમાં એટલી તાકાત છે કે જીવનના મરમની વાત કરી જાય. પણ એટલા માટે અમારા એક કવિએ દુહો લખ્યો છે કે રાજા ગયા રાણીઓ ગઈ અને હવની થઈ સરકાર, કોણ કરે કવિઓ વિના દુહાની દરકાર. અનમોલ લોક સંગીત છે. હા પણ હવે જો આપણે આપણી આ સંગીતની કિંમત નહીં કરીએ તો આપણા ગીતો ને આપણા ભજનો માઇકલ જેક્સન પાસે જઈને ઉભા રહે. અને હિન્દુસ્તાનની મોટા મોટી જો કોઈ કરુણતા હોય તો ઈ છે કે ભારતના સંતો પૂજ્ય મોરારી બાપુ જે અમેરિકા લંડન એને બોલાવે છે સ્પોન્સર કરીને, પૂજ્ય મૂળદાસ બાપુ હમણાં લંડનમાં સવરા મંડપ કર્યો, કે રાજનદાસ બાપુ પૂજ્ય ભારતી બાપુ, આવા બધા સંતો ને અમેરિકા અને બહારના દેશો ત્યાંથી બોલાવે કે આવો અને તમે અમારા સંતાનોને સંસ્કારની વાત કરો. અને આપણી કરુણતા ઈ છે મિત્રો કે આપણે માઇકલ જેક્સન ને અહીંયા આપણને બગાડવા હાટું બોલાવે. એટલે જ કહું છું ને કે અને હમણાં મેં તો જોયું ટીવી માંથી ઘણી વાર એમ ટીવી ને વી ટીવી ને સી ટીવી ને જી ટીવી ને કઈ કોઈ નીકળે ચડિયું ઘેરીને બાયું બહાર થી આવ્યું નાસ્તીઓ હવે બંધ કરો આમે કોઈ મરો એટલે હું આ ઓછું છે બહાર નો કચરો અહીંયા ઠાલવે. પણ એક જ વાત, હું આ એક શિક્ષક છું એક સાહિત્યકાર છું ને હારો હારે એક બ્રાહ્મણ છું, એટલે સાચું કેવું એ વાત મારી કર્મ છે કે સ્કર્ટ મીડી પહેરેલી મારી અંગ્રેજી માસી માટે, સમજો શબ્દ માંથી ધ્યાન દેજો, કે સ્કર્ટ મીડી પહેરેલી મારી અંગ્રેજી માસી માટે મારી હાડી પહેરેલી ગુજરાતી માને હું ઠુકરાવી ન શકું. પણ આ અંગ્રેજીની વાત નીકળી છે, યુરોપિયનની વાત નીકળી છે, અને છેલ્લી એક વાત એ કહી દઉં કે યુરોપિયન લઈ અને આ પોલ શેફર્ડને લઈને હું બધા મદ્રાસમાં અમારે એ બધા બહુ સારો પૂરતો નૃત્યકાર હતો અને એક એક રાસ એક એક રાસ છે એનું પોતે વિડીયો શૂટિંગ કરી લેતો. એટલે મદ્રાસમાં ગયા, મદ્રાસનું લાવણી વખણાય, રાજસ્થાનમાં રાજસ્થાનનું ઘુમર વખણાય. હા, ઇથી આગળ વધીને ગયા, પછી બધા સૌરાષ્ટ્રમાં આવ્યા, દોઢીઓ ને પંછીઓ ને ઉલાળીઓ ને પોપટીઓ ને મધુબંશી ને એક એક રાસ વિશે એને લખ્યું. એને જર્મનીમાં ક્લાસ શરૂ કરવા હતા અને છેલ્લે અમારા ગામમાંથી એમ નીકળતા હતા. અમારા ગામના એ પાછાભાઈ નામના એક વડીલ એ ગુજરી ગયેલા. હવે એ ગુજરી ગયા ને એમાં આ જોઈ ગયું, મને કે વાહ વોટ એ ડાન્સ. અરે મેં કીધું મરી ગયા, આ ડાન્સ નથી. મેં કીધું અહીંયા મરસિયા લેવાતા હતા અને આપણે આપણે જેમ હાય પાછાભાઈ હાય પાછાભાઈ બહેનો જેમ ગીત ગાય એમ અહીંયા મરસિયા લેવાતા હતા. આને વિડીયો શૂટિંગ સારું કર્યું. મેં કીધું આ બંધ કરીને તર મને આ ભાંગી નાખશે. મને કે નહીં આઈ વોન્ટ ટુ રાઇટ. અરે મેં કીધું આ ઓલા ડાન્સ જેવો ડાન્સ નથી, આ જુદું છે. મેં કીધું અરે વળી એને કાગળ ને પેન લીધા. મને કે નહીં આઈ વોન્ટ ટુ રાઇટ એમ કરીને મર હસ્યા ટાઇટલ માર્યું. ટાઇટલમાં જોજો ઊંધું પકડાઈ જાય તો કેવી દશા ફેરવી નાખે. જર્મનીમાં જઈ અને એને ત્યાં બધા ડાન્સ શીખવાડ્યા. પેલા લાવણી શીખવાડ્યો, પછી ઘુમર શીખવાડ્યો, પછી દોઢીઓ ને પંચીઓ ને ઉલાળીઓ ને પોપટીઓ એ બધા ડાન્સ શીખવાડી દીધા. પછી વિદ્યાર્થીઓને કે સ્ટુડન્ટ નાવ વી આર ગોઈંગ ટુ પ્લે મર હસ્યા. મર હસ્યા એને શરૂ કર્યા કે અપ યોર હેન્ડ ટુ ફૂટ ટુ ઇંચ. તમારા બે હાથે બે ફૂટ બે ઇંચ ઊંચા કરો. તો જો સિસ્ટેમેટિક મરસિયા કેમ લીએ છે. પછી કે સ્ટ્રાઇક યોર હેન્ડ વિથ યોર ચેસ્ટ. તમારા હાથને તમારી છાતી હારે ભટકાડો એન્ડ સ્લોલી સ્લોલી સે હાય પછા. ઊંધું પકડાઈ જાય તો હેરાન કરી દઈએ. જ્યાં જેની જરૂર છે તેને ત્યાં જ રખાય. હે, જ્યાં જેની જરૂર છે તેને ત્યાં જ રખાય. બાકસ ઘરને બાળી નાખે તો ઘરમાંથી ન કઢાય. જ્યાં જેની જરૂર છે તેને ત્યાં જ રખાય. આ બાકસ ઘરને બાળી નાખે તો ઘરમાંથી ન કઢાય. ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબાન મૂછું ફૂટે એટલે કાકા ન કહેવાય. કાકાની વાત યાદ આવી ને, એટલે મારા ગામમાં એક વાલા કાકા છે. નામ એનું વાલા કાકા છે, બાકી આખા ગામને ઝેર થઈ ગયા છે. હા, એવા વાલા કાકા છે. આખો દી વિચારી જ રાખે, વિચારી જ રાખે. હવે વિચારવામાં એટલા બધા વિચાર મગ્ન રહીએ. મેં એક દી સલાહ આપી, મેં કીધું વાલા કાકા તમે એક કામ કરતા હો તો વિચારવા હાટું માણા રાખી લેતા હોય તો. એને અભાગ્ય અકીલે જાહેરાત આપી કે મારે એક વિચારવા માટે માણસ જોઈએ છે. અને મળી રહી ને, ભૂતને પીપળા જડી રહી ને બાબા. બીજી દી એક જણો આવ્યો, આવીને કે કાકા બોલો મારે શું કરવાનું. તો કે બસ તારે મારા માટે વિચાર કરવાનો. હા, કે તારે મારા માટે વિચાર કરવાનો. તો કે મને પગાર શું આપશો. તો કે તને પગાર આપીશ 5000 રૂપિયા. એટલે એવું લખ્યું, પણ કાકા તમે 3000 કમાવ છો અને મને 5000 પગાર કઈ રીતે આપશો. એ કે એ વિચારો, એ તમારી અહીંયાથી શરૂ થઈ ગયું. મને કે તમારી નોકરી લ્યો. એટલે વાત એ કહું છું ને, હમણાં એ કાકાને ઢીમચું થઈ ગયું. મેં કીધું આ કાકા ઢીમચું શેનું થઈ ગયું. મને કે રામ મંદિર જોયું. મેં કીધું હા. રામ મંદિર આગળ ચોરો જોયો. મેં કીધું હા. ચોરા પાસે થાંભલો જોયો. મેં કીધું હા. એ વળી ગયેલો છે એ જોયો. મેં કીધું હા. મને કે મેં નતો જોયો. એ મરી ગયો સીધી રીતે ન કે થાંભલા અરે ભટકાઈ ગયો. આપણને ફેર ચોરે લઈ જાય ત્યાંથી પાછું લઈ જાય. હમણાં એ કહું છું ને, ગોંડલ આવ્યા. ગોંડલ આવીને મને કહે સાંઈરામ તમે કલાકાર છો, મોટા મોટા માણસોને યાર ઓળખાણો હોય, મને ક્યાંક નોકરી અપાવો. મેં કીધું કાકા તમારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ, તમારી પેન્શનની ઉંમર થઈ ગઈ. મને કે તો પેન્શન અપાવો. અરે મરી ગયા, મેં પેન્શન તને કઈ રીતે અપાવું. કોઈ મને કે નહીં તમને કઈ આવડે છે કાકા. તો કયો. મને કે હા, લખતા આવડે છે, વાંચતા નથી આવડતું. એવો અઘરો પીસ ભટકાઈ ગયો મને. મેં કીધું લખતા આવડે છે, આલ્યો કાગળની પેન. કઈક લખી ગયો, હાથમાં કાગળની પેન લઈને આડા આવડે લીટા કર્યા. લીટા કર્યા એટલે મને કે આલ્યો વાંચો. મેં કીધું આ હું કઈ ચિત્ર ખોલે હું લખ્યું સમજાણ. મને મેં કીધું આ તો કઈ વાંચાતું નથી, તમે તો કઈ કયો. મને કીધું આપણે પેલા કીધું વાંચતા નથી. આને મારે ક્યાં ગોઠવવું. હા, તો એ મ્યુનિસિપાલિટીમાં થોડીક ઓળખાણ હતી. મેં કીધું મ્યુનિસિપાલિટીના નળ માથે અને બેહાડી દીધા. અહીંયા નળ ઉપર બેહાડ્યા, નળ ઉપર બેહાડ્યા. મેં કીધું તમારી ડ્યુટી એટલી કે બપોરે 2 થી 3 વચ્ચે અહીં કોઈ નાવા માટે ન આવે. કીધું બપોરે 2 થી 3 તમારે મનાઈ કરી દેવાની. ડબ્બામાંથી બેઠા એ બીડીઓ ટેકાવે. બપોરે એક જણો આવ્યો, એ વાગે આવીને કપડાં વપડા કાઢીને બરાબર નાવા જતો હતો. તો ઓલાએ કપડાં કાઢી લીધા, ટુવાલ પહેરી લીધો, ત્યાં લગે કાંઈ ન બોલે. પછી એ ભાઈ 3 વાગ્યા પછી નાજે. હું ક્યારનો ઉભો ઉભા કપડાં બદલાવતો, પેલા ન કહેવાય. એ કે કપડાં કાઢવાની મનાઈ નહોતી. અહીં તો નાવાની જ મને મને નાવાનું કીધું છે. મને બહુ સાચી વાત. હવે એ મારું સ્કૂટર લઈને ગામમાં ગયા. ગામમાં ગયા તો અમારે પોલીસ હમણાં બહુ ટ્રાફિક પોલીસ બહુ હજડબંગ થઈ ગઈ છે. પોલીસે રોક્યા, કાકા નામ લખાવો. વાલા કાકા વિચાર કરે નામ લખાવી તો હમણાં 50 હોના તોડ કરશી કે એટલે એને નામ લખાયું. હવે સમજો કેવું નામ એને કહ્યું, એ કે ઉમિયા શંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ. ઓલો પોલીસ કડે ચડી ગયો, એ કે ઉમિયા શંકર બ્રાહ્મણ માં આવે, ઇબ્રાહીમભાઈ મુસલમાન માં, પાછો ભરવાડ કે. એટલે એ કે જવા દે તો ગાંડો લાગે. આપણા વાલા કાકાની વાત નીકળી છે, બે ચાર વાત હજી કરી દઉં. કાકા અહીંયાથી એક સ્કૂટર લઈને આ એક ચોકમાંથી બીજા ચોકમાં આવ્યા હતા. બીજા મોટા સાહેબ ઉભેલા કે લાવો કાકા લાયસન્સ બતાડો. એટલે કાકા કે લાયસન્સ તો નથી સાહેબ, તો 100 રૂપિયાનો દંડ થશે. આ કે મૂળ ખીચામાં 50 રૂપિયા છે, હવે તમે કયો એમ વહીવટ કરી નાખે. તો ઓલી સામે પાનની કેબિન છે ને, અહીંયા 50 રૂપિયા દઈ આવો. પોલીસ વાળાએ હાથ ઊંચો કર્યો, તે પાનવાળાએ હાથ ઊંચો કર્યો. હવે ગામડાના માણસની કોઠા હું જોજો. વાલા કાકા ઓલા પાનવાળા પાસે જઈને કે ઓલા મોટા સાહેબે કીધું 50 રૂપિયા ઉછી ના આપો. હા માં 50 તોડી ગયો. ટ્રાફિક વાળાનો ટકો કરી નાખે એવા અમારે વાલા કાકા. મેમા મને કે સાંઈરામ ગામમાં આવ્યો છું, કાંઈ ખાવા હાટું લઈ જાઉં. તો અમે ગામમાં બહાર મદ્રાસ કાફેમાં ઢોસો ખાવા ગયા, પણ ઢોસો આખે આખો ખોલીને અંદરના બટેકા ખાવા મળ્યા. હું ઘડીક વિચારું, મેં કીધું કાકા આ આખો ઢોસો ખાવાનો હોય, અંદરના બટેકા ન ખાવાનો હોય. મને કે ડાયો થામાં, તારી કાકીએ મને બહારનું ખાવાની ના પાડી. કોણ સમજાવે હમણાં, આ બધું બહારનું જ કહેવાય. હા પણ હમણાં મને કે સાંઈરામ મારો છોકરો મુંબઈ છે અને મને મુંબઈ તમારે મૂકવા આવવાનો છે. મેં કીધું કાકા ખબર છે મુંબઈ જવું હોય તો હિન્દી બોલવી પડે. મને કે આપણને ભૂકા કાઢ નાખે એવી હિન્દી આવડે. મેં કીધું બોલોજી. તે મારી ઘીરે બેઠે બેઠા એને હિન્દી શરૂ કરી, પણ હિન્દી બોલતા પહેલા હોઠ ઉપર હાથ રાખે. મને કે કયો સાંઈરામ આજકાલ કૈસે કૈસે પ્રોગ્રામ ચાલ રહે. મેં કીધું અચ્છા ચાલ રહા હૈ, આજકાલ ડાયરા કૈસા ચાલ રહા હૈ. મેં કીધું અચ્છા ચાલ રહા હૈ, કયો મેરી હિન્દી કૈસી હૈ. મેં કીધું હિન્દી તો અચ્છી હૈ, લેકિન મેં કીધું આ હાથ હું કામ રાખું તમે હોઠ ઉપર. મને કે હિન્દી પર લીટી કરવી પડતી હૈ. આ અભાગ્યો અહીંથી લીટી છોડતો જાય, આને મોંઘવારી મળે આને મળે. બહુ સાચી વાત. મેં કીધું બબે ઘડિયાળ પહેરી. મેં કીધું કેટલા વાગ્યા હતા, એક હાથ ઊંચો કરીને કે 10 અને બીજો હાથ ઊંચો કરીને કે 15 મિનિટ. મેં કીધું બબે ઘડિયાળ પહેરી છે તો આ કોઈ મુંબઈમાં લૂંટી લે, બે ઘડિયાળ હું કામ પહેરી. મને કે એમાં બે ઘડિયાળ એટલે પહેરી છે, એકમાં નાનો કાંટો નથી ને એકમાં મોટો કાંટો. મેં કીધું કાર્ડ કાર્ડ ની અંદર કોઈક ભયડી નાખશે આમ. પણ હવે એ હિન્દીની વાત નીકળી જો ને, એને હું રાજકોટના બસ રેલવે સ્ટેશનમાં એને મૂકવા ગયો અને ટ્રેન આવી ગઈ બરાબર. હવે એ ત્યાં એક બાજુમાં માણસ ઉભેલો અને એને કાકાને જોઈને પૂછ્યું, ક્યો કાકા આજકલ આપકે સૌરાષ્ટ્ર મેં બારિશ કેસી રહી. હવે અહીંયા જવાબ ન દે તો કાંઈ વાંધો નતો, હું દઈ જ દેવાનો હતો, પણ તો એને હિન્દી ફાડી, અહીંયા એવી હિન્દી ઉપાડી. એ કે ક્યાંક ક્યાંક રેડા હે, થોડાક થોડાક આપતા હે. આવું હિન્દી ઉપાડ્યું અને એ હજી આજે વાત પૂરી નથી થતી. ટ્રેનમાં બેઠા પણ લેડીઝ ડિપાર્ટમેન્ટમાં વયા ગયા છે ને પોતાના છોકરા હાટું દહીં, ને એક બહેણીમાં દહીં લઈ ગયા હતા ને બીજી બહેણીમાં ઘી હતું, કેટલો સામાન. એક તો બરાબર વચ્ચે આવીને ઉભા રહી ગયા, ત્યાં ઉભા બેઠા ને ટીટી આવ્યો અમદાવાદથી, અમદાવાદથી ટીટી ચડ્યો એટલે ટીટીએ પેલો સવાર કર્યો કે એ સામાન કિસકા હૈ. કાકા ઉભા થઈ ગયા કે એ સામાન મિસકા. કાકા હું જાણા કા મિસકા હૈ, મિસ એટલે વળી પાછું અંગ્રેજીમાં કુંવારી છોકરી થાય એટલે કે કિસ મિસકા હૈ. વાલા કાકા મૂછું મળીને કે ઈસ મિસકા. બોલો ટીટી કે લેકિન કાકા યે લેડીઝ ડિપાર્ટમેન્ટ હૈ. તો હમ ભી લેડીઝ હૈ. બે ત્રણ મહિલા હોય સમજાય કે ભૈયા હમ મહિલાએ હૈ, તો કે તું મહિલાએ હો તો હમ દહીં લાયે હૈ. નહીં તો હટેગા નહીં, પાટા મરીને કઈ જાઓ. માંડ માંડ એમાં મુંબઈ પૂગ્યા, માંડ માંડ મુંબઈ પૂગ્યા. મુંબઈ ગયા પછી એનો છોકરો તો સુધરી ગયેલો. અને આમ જોજો ભણીને સમજીને જે સુધરી ગયા છે ને એને આફત કરી છો. હા એનો છોકરો સુધરી ગયેલો એટલે એને કાકાને કીધું કે કાકા બાપુજી આપ નાઈ લ્યો ને. તો કે બેટા અહીંયા મુંબઈમાં આપણને કોણ ઓળખે, ખોટે ખોટું નાઈ ને પાણી ને સાબુ નાઈ, તમારે પાણીની તંગી હોય નાહવાનું ટૂંકમાં આળસું હતું એમને. તે 15 દી કાઢ નાખ્યા એમને, નાહ્યા વગર ના. હા નાહ્યા વગરના 15 દી કાઢ નાખ્યા અને પછી એ લોકો ગામમાં લઈ ગયા. મુંબઈમાં જઈ હિન્દી બોલ્યો, નાડી કે ફિંડ લેખા ક્યાં ભાવ. ઓલા બજાર વાળા બહાર નીકળી ગયા હો, બીજી દુકાને જઈને કે બિસ્કુટ કા પેકેટ કા કેટલા કામ. આખી મુંબઈ માંથી લીધી હોય એને, કા બધાને વિચારવા કે આ કોણ જાણે કઈ જાતની હિન્દી બોલે છે. અને એમાં રિક્ષામાં બેઠા, રિક્ષામાં બેઠા ને ત્યાં તો બધું મીટર માથે હોય એટલે બે ચાર રાઉન્ડ એને બરાબર આમ ફેરવા ફેરવા ને ઘરે આવ્યા ત્યાં તો કે 45 રૂપિયા અને 50 પૈસા દો કાકા. અને કાકા હજડ બમ એ ક્યાં આટલા રૂપિયામાં તો અમે અમરનગર થી રાજકોટ જઈને પાછા આવતા રહીએ. 45 રૂપિયા છે ના ક્યાં બોલો કે કાકા આપ મેરે સાથ કુછ એ ઝઘડા માંથી કીજે સીધી તરફ 45 રૂપિયા નીકાળીએ. એટલે કાકાનો મગજ ગયો, ઓલા જ્યાં પોલીસને બોલાવ્યો, પોલીસે એક ઝાપટ મારીને 45 રૂપિયા તો લઈ લીધા. અને કાકાનો મગજ ગયો ને પછી આહા એને બબે કટકા દીધી કોઈ આપણી કાઠિયાવાડી. એ કે જઈ તુમકો ભાડા જતા હૈ તઈ તો ગરીબડી ના ખાતા માણા બેટા વાહણ થી કુટલાય કરતા. એ સમજો ઓલો વિચાર કર, હવે ઈ ખુટલાય માં ઈ મુંબઈ વાળાને ખબર પડે ખુટલાય એટલે હું નહીં તુમકો ભાડા જોતા હૈ તહી તુમકો ગરીબડી ન થાતા હૈ વાહણ થી ફૂટલાય કરતા હૈ જાઓ તુમકો નહીં જરેગા. હા જાઓ તુમકો નહીં જરેગા ક્યાં ઈ વાત સાચી. ઓલો જાઓ તુમારી પ્રજા નબળી હોગી. એટલે વાત કહું છું ને કે ઓલાને કાંઈ સમજણ ન પડી, ઘીરે આવ્યો પછી આ મુંબઈ થી પાછા આવ્યા. જોજો હિન્દી ભાષા એવી છે, આપણે ગુજરાતની સૌરાષ્ટ્રની બે ત્રણ બાયુ મહારાષ્ટ્રમાં ગઈ હતી અને ત્યાં કોઈ વળી પૂછ્યું કે સુના હૈ તુમારી ગુજરાત મેં બહુ ધની હોતે હૈ. એટલે બાઈ કે ના ના અમારે તો એક જ ધણી હોય. ઓલી ધની એટલે પૈસાદારની વાત કરે. એ કે તમારે સૌરાષ્ટ્રમાં જાજા ધની હોય તો કે ના ના અમારે તો એક જ ધણી હોય. હમણાં એક જણાને મુંબઈથી એક શેઠ આવેલા ને એને ગામમાં આવીને પૂછ્યું કે આતા હૈ હિન્દી આતા હૈ તો કે આતા હૈ પર વાડીએ ગયા હૈ. ભાષાની વાત કરે ઓલા બીજું કઈ ખમી ગયો. પણ એટલે કહું છું ને કે ભાષા છે, એક એક ભાષાની વાત. તમને ગુજરાતી ભાષા એવી મીઠી છે, હિન્દીની વાત આવે. અને ઈ કાકા મુંબઈથી પાછા આવ્યા ડોસીમાં એ ઘેરે આવીને કીધું કે મુંબઈ ગયા હતા તો નાયા હતા? તો કે ના રે ના, ત્યાં આપણને કોણ ઓળખે, આપણે નાય થોડા. એટલે કે હવે તો નાઈ લ્યો 15 દી થયા તો કાંઈ તો બધા ઓળખે. મરી ગયા મહિનો કાઢી નાખ્યો આખો. અને યા પછી ગામમાં આવીને હિન્દી બોલવાનું મૂક્યું નહીં, કોણ બે હુકી કઈ હે. હમણાં કહું છું ને કે ફ્રેક્ચર થઈ ગયું તો હું વળી ખબર કાઢવા ગયો. મેં કદાચ કેમ કરતા ફ્રેક્ચર થઈ ગયું, મને કે મશીનમાં હાથ આવી ગયો. મેં કીધું સારું કર્યું, ડાબો હાથ આવી ગયો. હે ડાબો હાથ આવી ગયો, મેં ક્યાંક જમણો હાથ આવી ગયો તો લખત કેવી રીતે, ખાત કેવી રીતે. મને કે એમ તો બુદ્ધિ છે, આવ્યો તો જમણો જ કાઢીને ડાબો નાખ્યો. હા પણ ગામડાના માણસની કોઠા હું જબરજસ્ત હોય. જોજો આપણા એ ગામડાના કાકા અમદાવાદ હોટલમાં જમવા બેઠા. હવે આપને ખબર હોય મિત્રો, આપ તો ભણેલા ગણેલા છો કે એમાં અમદાવાદમાં વેઇટરે અંગ્રેજી બોલતો હોય એટલે અંગ્રેજીમાં ભાતને રાઈસ કહેવાય, એ તો ડાયરાને ખબર હોય. એટલે ઓલા વેઇટરે અંગ્રેજીમાં કાકાને કીધું કે કાકા રાઈસ લઈ આવું. આ ગામડાના કાકા એ કે ગગા રાઈસ તો હમણાં બે લીધી, જોતર હોય તો બે. ઓલો કડે સીડો આ બળદની રાઈસ સમજે અને ઓલો ભાત રાઈસ એટલે ભાત નું કીએ. અડધી કલાક લગી ઓલા મેનુ વીખ્યું પછી કીએ કાકા અમારી હોટલમાં જોતર નામની કોઈ વાનગી બનતી નથી. અડધી કલાક લગી બે બાયધા પછી કાકા એ કીધું કે હવે કઈક ભાત બાત હોય તો ગુડો. આ કીએ ઈ જ દેવા આવ્યો તો પણ તમે કડે સીડાવી દીધું. પણ કહું છું ને એક ગામડાના કાકા આપણા સૌરાષ્ટ્રના, એક સુરતના કાકા બે બાજુ બાજુ બેઠેલા. જોજો જે માણસ જ્યાં રહેતો હોય એવી એની ભાષા હોય, એવી એની બોલી હોય. તે કુતરું આવ્યું, કુતરું આવ્યું એટલે સુરતના કાકા હાથમાં દંડો લઈને કે એ કુત્તા નસી ક્યાં, નસી ક્યાં, દંડો લાવ, દંડો લાવ. કુતરું ગયું નહીં, આપણો કાઠિયાવાડી વિચાર કરે શું કરો તમે, તો કે આ કુતરાને કાઢું. તો કે આમ જાય કુતરું, તો કેમ જાય. એમ કરીને કાકાએ પડકારો કર્યો કે હડ. ઓપરેશન કરી નાખે, એવું ઓપરેશન કરી નાખે કે એક લોકગીત બહુ જૂનું પ્રચલિત આપ સૌ સાંભળેલું હોય એવું મજાનું લોકગીત છે. કાના ને માખણ ભાવે રે, કાના ને મિસરી ભાવે રે, કાના ને માખણ ભાવે રે, કાના ને મિસરી ભાવે રે. આવું મજાનું લોકગીત છે. પણ આ કાકાને કઈક બીજું સમજણું, ગામને સોરે બેઠા બેઠા કે કાના ને માખણ ભાવે રે, કાના ને ખીચડી ભાવે રે. હું દોડતો ગયો, કાકા આ કનૈયાએ ખીચડી ક્યાં ખાધી હતી? મેં કીધું મિસરીની વાત છે. મને કે આપણે ખીચડી ખાધી હોય એને ખીચડી જ ખવડાવાય ગયા. અટાણ ના કળજુગ માં કનૈયા હદે નહીં તો ક્યાં જવું? એટલે લોકગીત ની વાત આવે ને, ગામડા ની અંદર એવું થઈ જાય છે લોકગીત, એટલે જોજો શ્રાવણ મહિનો આવે, પુરુષોત્તમ મહિનો આવે, ત્યાં બહેનો માં ભક્તિ ચમરા કાઢી જાય. હા, અને એવા હોય તમે જોજો, એક ફળિયા માથે ભેગા થયા હોય, અગાસી માંથી ભેડા થવાને, ચાર પાંચ બાયું ભેરી થઈને કેવા કીધું, માં તાજા સો હતા કનૈયા ને વારો, માં તાજા સો હતા કનૈયા ને વારો. હવે તારા છોકરા ને વાય નકરો માણેક ચંદે ને 50 એ ચડી ગયો, દિવસ ની દહ દહ ફાંકી ઉલાળે એને વાળી ને બતા કનૈયા નથી વાળી. પણ વ્યસો ને હેરાન કરી દીધા છો માણસ ને. એક બાબો મરતી વખતે બોલતો હતો, એટલે કોઈ વાતે જીવ નતો જાતો, અને ચાર છોકરા બાજુમાં ઉભેલા, એટલે કાકો આમ ધીરે ધીરે બોલે તુલસી. એટલે ઓલા ને એમ છું કે એકાદ છોકરા એમ થયું કે બાપા તુલસી માગે, તુલસી પત્ર માગે, તો તુલસી નું પાન લઈને મોઢામાં મૂક્યું તો કાકો કે આ નહીં ગુટખા ફોટી ગયું, ગુટખા બોલવા ગયો, ચીંગાઈ ગયો. દીકરા પાછા સમજદારો, બાપા ની વાહે એને ગુટકા દાન કર્યા, મફત માણે ચંદા પી. સમજણ વગર ની વૃદ્ધાવસ્થા મળે તો એ ભૂકા કાઢી નાખે. બહુ સાચી વાત, બાળપણ માં જે વિચાર્યું છે, યુવાની માં જે કર્યું છે, એ જ ગઢપણ માં ભોગવ્યું. અને અમારા કવિઓ તો એમ કે છે કે બાળપણ છે એ કાનુડા જેવું હોવું જોઈએ, બાળપણ છે કાનુડા જેવું હોય, યુવાની છે એ મર્યાદા પુરુષોત્તમ રામ જેવી હોવી જોઈએ, અને વૃદ્ધાવસ્થા છે ને બાપા ગઢપણ છે એ શિવ જેવું હોવું જોઈએ, શંકર જેવું હોય, કે એમાં ત્યાગ આવે. બાળપણ છે કાનુડા જેવું, જોજો કોઈ પણ બાળક હશે, એ પછી ભિખારી નો દીકરો હોય કે પછી મેલ નો ગમે એમાં રહેતો હોય, મોટા અમીર નો દીકરો હોય, દરેક માં પોતાના બાળકને એમ કહેશે કે વાહ મારો દીકરો કેવો લાલા જેવો છે. હે, એટલે બાળકને લાલો કહીએ. કોઈ દી કોઈ એમ કીધું કે અમારા બાપા કેવા લાલા જેવા, એમ કીધું અમારા આતા હા લાલા કાનુડા જેવા, એમ ન કહીએ, કારણ કે કેવા તું એ કહેવાય. હા, અને અમુક ને તો કહું છું ને કે 60-60 વર્ષ ની ઉંમર હોય ને જોરે બેઠા બેઠા આમ ઝીણી આંખો કરીને જોતા હોય કે આ કોના ઘરના નીકળ્યા, અહીં તને મોતીઓ નથી નડતો, ના કોના ઘરના નીકળ્યા, મરી ગયા હવે સાનો મરી, હવે સાનો આખી જિંદગી તે આ જ કર્યું. હે, પણ એટલે કદાચ છે ને આદિગુરુ શંકરાચાર્ય લખતા હશે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતુ ત્રુંડમ વિદ્યા યાતિ ગૃહિત્વા દંડમ તદ્યપ્યુન મુચ્યત આશા પિંડમ ભજગોવિંદમ 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 મૂઢમતે. કે આ અંગમ ગલિતમ, અંગ આખું તારું ગળી ગયું છે, પલિતમ મુંડમ માથેથી વાળ વયા ગયા છે, દશન વિહીનમ જાતુ તુંડમ વૃદ્ધા યાતિ ગૃહિતવા દંડમ, હવે લાકડીના ટેકા વગર તું ભલામણા ઉભો નથી થઈ શકતો, અને તદ્યપીન મુચિત આશા પિંડમ, તોય તારી આશાનું પિંડ મુકાતો નથી. હે, હજી ઓલી બેંકમાં 5 લાખ મુકાશે, રાજકોટની બેંકમાં 5 લાખ પાકી જાય, ગોંડલની બેંકમાં 5 લાખ પાકી જાય, ત્યાં તો તું પાકી જાય, એટલે આશાનો પિંડ મુકાતો નથી. એના માટે અમારા પિંગલ બાપુએ બહુ સરસ મજાની વાત લખી છે કે ધ્રગ ધ્રગ નહીં તય જ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ યલગ પરમ ચગ ચગ મુખ દંત વચન જબ ફગ ફગ જમિયનુ ચાર લગ ભગ જગરમ ભગવત ભગ ચેત સુભગ નર જગબલ પિંગલ સુજસી યતલ પ્રસરે જટપટ મન ચેત કપટ પજ ખટપટ કાળ ન ફટસીર ઝપટ કરે. આ વૃદ્ધાવસ્થા બાપા આપણો કાઠિયાવાડ નો દુહો એમ કેતો હોય કે એ જીવડા માટે કીધું છે છરી જમૈયો ખોટડી અને હાથમાં જોટો હોય, છરી જમૈયો ખોટડી અને હાથમાં જોટો હોય પણ કામ દે નહીં કોઈ, ઓલા હા તરીકે હામડા. કદાચ ગમે એટલી મોટર ગાડી બંગલા ભેરા કરો પણ છેલ્લે શ્વાસ એમ કયો, 5 શ્વાસ 5000 રૂપિયામાં એક શ્વાસ લઈએ ને કોઈ જો વેચાતો તમને એક શ્વાસ આપે ને, મિત્રો હું તો અત્યારના અમીર માણસો કોઈ દી મરત નહીં આ દુનિયામાં. એટલે અમારો કાઠિયાવાડનો દુહો એમ કે છે કે છે કાકો નહીં અને માં ન મળે માધા, કે છે કે કાકો નહીં અને માં ન મળે માધા, ઓલા હગપણના હાંધા સરગા પરમાં સાંભળે. મેં એવા જોયા છો 60-60 વર્ષ ની ઉંમરે મેં એવા જોયા છે ઓહરીન કોરે બેઠા બેઠા અફસોસ કરતા હોય, અમારો કોઈ ધડો ન કર્યો. લે હવે મેં કીધું જોયા ધડા ને પાણા કેવા લાહા થઈ ગયા હોય, ચારેય બાજુથી આમ લાહા થઈ ગયા હોય તઈ એનો ધડા તરીકે પાણાનો ઉપયોગ આવે. અને મેં તારે ચારેય બાજુ વણ્યું છે, તારો ધડાનો ઉપયોગ ક્યાં થાય. હા, અને ઘણા ડોહલા કેતા હોય કે છોકરાઓ હવે રોટલા ખાતા થયા એટલે અમે છાશ પીને રોળવી લઈ. અરે એ તો ભગવાને તારી બત્રી ખેડવી નાખી, બાકી હજી તું માદળિયા હોતી આખી શેરડી ગટકાવી જાય. પણ ઘણા ડોહા એમ કેતા હોય હવે અમને રેવા દો. અરે રેવા ક્યાં દો, હજે તને બજારમાં લેવો, તું જે હતો હારી નાયડે ત્યાં આખા ગામની પોતર ખાંડી. ઘણા ડોહા કહું છું ને, આખા ગામ નું લોહી પીને પછી છેલ્લે કેતા હોય કે હે ભગવાન હવે અમારી દોરી ખેંચી લે. હા, તારા જેવા હડલ ખટકા ને ભગવાન ઉપર લઈને કરવું હું ત્યાં ફીંડલા ફીંડલા પીડ્યા ગઢપણમાં ગુણ ગાશું. ઘણા એમ કહે કે હવે ગઢપણમાં ગોવિંદ ગાશું અને જુવાનીમાં જમાવટ કરી લઈએ, પણ હવે ગઢપણ આવે ચકલી ને ભોડા જેવાના ગળફા કાઢતો હોય, આખું ફળિયું લપટણું બનાવી દીધું હોય, અને એમાં ફળિયું લપટણું બનાવી ગયું હોય ને ત્રણેય છોકરાઓ વારા કાઢ્યા હોય કે શિયાળામાં બાપાને હું રાખીશ, શિયાળામાં બાપાને હું રાખીશ, ઉનાળામાં વતલો કે હું રાખીશ, તો ત્રીજો કે તો કાંઈ વાંધો નહીં ચોમાહે ભલે બાપા અમારી ભેરા રહેતા. હા હા, ઋતુ ફરે એમ બાપાનો ખાટલો ફરતો હોય. શું કરું તારી, વિચાર તો કરજો કે એક મા બાપ હાથ છોકરાને ઉછેરીને મોટા કરે છે. જોજો આપણો અત્યારનો સમાજ, એક મા બાપ હાથ છોકરાને ઉછેરીને મોટા કરે છે ને, એ હાથે છોકરા મોટા થઈને એક મા બાપને ઉછેરી નથી આપતા. એટલે આનાથી મોટી કળજુગની નિશાની બીજી કઈ હોય શકે મિત્રો? પણ આ ત્રણેય જણા ત્રણેય ભાઈઓ વારા કાઢતા હોય ને તો નાના નાના દીકરાની વહુ છે ને બહુ તૈયાર હોય, એ રહોડામાંથી બોલે કે ત્રણ ઋતુ ચાર ચાર મહિના તો સમજી ગયા, પણ પરસોત્તમ મહિનો આવશે તઈ. અને બજેટ ટાણે જેમ નાણા મંત્રી મુંજાય ને એમ ત્રણેય દીકરા મુંજાય. હવે કરવું હું આ ત્રણેય દીકરાનું? તો ત્રણેય દીકરા વિચાર કરે કે એમાં વસેલો હું, કે એક કામ કરો ભાભાને ઉલાળો, બઠા પડે તો હું રાખીને, ચતા પડે તો તું રાખજે. અને ભાભો મરી ગયો ખાંગો રહ્યો. બહુ સાચી વાત. પછી તોય ભાભો સમજી જાય કે આપણે ત્રણ માંથી એકેય ઘીરે રહેવું નથી, તમે ચાર ચાર મહિનામાં રોટલો પોગાડી દેજો ને સામેની ઓલી ગેરેજ છે ને એમાં ખાટલો નાખી દો. એટલે ગેરેજમાં એનો ખાટલો પડે ને પછી બાર હાળા બાર જેવું ટાણું થાય, એટલે આમ છાપરામાં લાકડી ભટકાડી ને ભાભો કે હવે મને કોક રોટલો ગુડો. હા હા, ડોસી કે જરીક તો શાંતિ રાખો, જરીક તો શાંતિ રાખો, હજી પાણી ભરીને વવારું હાલી આવે છે, હમણાં તમારો રોટલો કરશે. એટલે ભાભો હું કે તેજ બધાને બગાડ્યા. અને ઓહરીની કોરે બેહીને મેં એવા વૃદ્ધો જોયા, જો દંપતી જોયા, 60 વર્ષની ઉંમરે એવો અફસોસ કરતા હોય. અને ડોસી હું કે ખબર, આજથી કેટલા 40 વર્ષ પેલા મારા કેવા હારા હારા માગા આવતા હતા, પણ મારા કાકા 9 મહિના તે 9 જ મહિના ગામ આખા એ સમજાવ્યું હતું કે ગધેડા ને ડોકે હીરો બાંધો માં કોઈ બાંધો. એટલે કાકા હુતા હુતા હું કે હા, જેટલા ને માગા આવતા હતા એ બધા બચી ગયા, મારા ફૂટી ગયા. ગધેડા ને ડોકે હીરો નથી બાંધતો, આ વાંદરી સફરજન લઈ ગઈ. સામે હામાં બધા ભટકાય એવા એવા. અને ઈ ડોશીમાં 60 વર્ષની ઉંમરે એવા એવા ધોખા કરતા કરે, ચંપા ડોશી રાંડી, રેવા ડોશી રાંડી, પણ ભગવાન મારા ખાતા ન ખોલ્યા. વિચાર તો કરો, રંડાપાની માંગણી કરે, કેવા એકબીજાથી ગળે આવી ગયા છે. પણ ઈ ડોશીમાં એમ કે હવે આટલો આખો દિવસ તમે અહીં ઓહરીને કોરે બેઠા રહ્યા હો, આ વવારું પાણી ભરીને નીકળવું હોય, થોડીક વાર આમ ઓટલે બેહતા હોય તો બાપુ હળવેક દિન ઓહરીમાંથી ઉઠીને ઓટલે બેહે, દસક દી બેહે, ત્યાં વળી ડોહીમાં કહે કે આખો દી આમ ઓટલે બેઠા રહ્યો તો ગામવાળા શું સમજે, બાર કાઢી મૂકી આવશે. થોડીક વાર ચોરે મરતા હો તો બાપુ કે હા હવે હું ચોરે જાઉં, ત્યાંથી ટીચુક ટીચુક કરતો ઉપડે. પણ જોજો, સત્સંગ વગરનો માણસ જે હોય એને ક્યાંય ચેન ન પડે, હાથમાં લાકડી હોય ને શેરીમાં ગલુડિયું હોતું હોય એને અડાડતો જાય, ગાય હોતું હોય એનું પીસડું મળતું જાય, એને ક્યાંય હક જ ન હોય, જીવને ક્યાંય હક ન હોય. ત્યાંથી ઉભો થઈને ધીમો 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 આવે ગામના ચોરે આવે, અને ચોરે આવે ત્યાં બેહે, અને ત્યાં બરાબર એકાદ બાપો સત્યનારાયણની કથાનો ચરણામૃત આપે કે હાલ્યો કાકા ચરણામૃત, તો કે એ મારાથી ન સવાય. હવે આ ચાવવાનું ન હોય, તારો બાપ આ પીવાનું હોય, કોક દી અહીં આવતો તને ખબર હોય ને. અને એ કહું છું ને, એવો યાર ચોરે બેઠો હોય, ચોરે બેઠા બેઠા ગામ આખાની પંચાયત કરતો હોય, અને ગામ આખામાં પછી અહીંયા સરકાર સુધી પોગી જાય. એક બાજુ હાથમાં મરચા રહી ગયા હોય, બીજી બાજુ ગાંઠિયા પીડ્યા હોય, પાસે સંભારણ ઢગલી હોય, 250 ગ્રામ ગાંઠિયામાં 5 ભાભા મંડાણા હોય, અને 5 જણા બેઠા બેઠા પાછી ચિંતા શું કરતા હોય ખબર છે? એક જણો હું કે ખબર છે કે આ અટલ બિહારી વાજપેયી નું રાજ નહીં હાલે. હવે આ કપાસિયન તેલના ગાંઠિયા ખાય ને તારું શરીર નહીં હાલે, હવે બંધ થતું. હા, કાં તો હું કે આ સરકાર નહીં ટકે, હવે તું નહીં ટકાશ. એવી આખી ખોટે ખોટી ચિંતા કરે, એના માટે કેવું પડે? વૃદ્ધાશ્રમ ની વાત આવી છે, કાઉ જાજા કાબોલિયા, કાઉ જાજા કપૂત, હકડી સી મૈણ ભલી નકડો ભલો સપૂત. હે, સત્સંગ જો સંસ્કાર જો છોકરાઓને આપ્યા હોય મા બાપે તો એ વાત મારે કરવી છે કે એક ગામડું ગામ અને ગામડા ગામમાંથી માન બાપે એક છોકરાને અમદાવાદ ભણવા મોકલ્યો. છોકરો વાત કેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું, પોતાના તમામ ઘરેણા મૂકી, પોતાની તમામ જમીન જાગીર મૂકી અને છોકરાને ડોક્ટર બનાવ્યો, છોકરાને સર્જન બનાવ્યો. એ છોકરો સર્જન થઈ ગયો, અમદાવાદમાં મોટા મોટો ડોક્ટર થઈ ગયો અને પોતાના મા બાપને અમદાવાદ બોલાવી લીધા. એ ઘેરે રીધી સીધી આટા મારવા માંડી, ગાડીઓ બંગલા થઈ ગયા, હારે ઠેકાણે લગ્ન થઈ ગયા, ઘરે છોકરા છૈયા થઈ ગયા. પણ જિંદગીની એક હમી હાંજે એ માએ તેથી પોતાના દીકરાને એટલું કીધું તું, બેટા બેટા તું આખો દી હવારથી હાંજ લગી તારા ધંધામાં હોશ, તારી પાસે રૂપિયા છે, ગાડી છે, બંગલા છે, એ બધી વાત સાચી બેટા, પણ અમારે તો તારી પાસેથી એટલું જોઈશે, કોક દી હમી હાંજે આવીને અમારી પાસે બેહીને અમારો અમારો હાલ પૂછ, અમારે તો તને તારી પાસેથી એટલી અપેક્ષા હોય. અને મિત્રો કઈ ઈ દોલતના નશામાં નફુટ થયેલા દીકરાએ પોતાની હગી માને જવાબ આપ્યો તો, માં તને ખબર છે આ શહેરમાં મારી વાત કરવાની 150 રૂપિયા ફી છે, 150 રૂપિયા મારી વાત કરવાની ફી છે. તારે વાત કરવા માટે જોતી હોય ને તો વૃદ્ધાશ્રમની કોક ડોહીને ગોતી લે, મારી પાસે સમય નથી. અને આટલા શબ્દ જ્યાં માની હૃદય ધનાની માંથી ફટકાણા ને બાપ, ત્યાં તો આંખમાંથી દાડ 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 આહુડા વ્યા ગયા. અને પાછળ ઉભેલા એના ધણીએ પોતાની પત્નીને કીધું, સાંભળી લીધું, આ ઈ દીકરો છે જેને પેટે પાટા બાંધીને તે ભણાવ્યો, તું આ પીનામાં હુતી અને આને તે કોરામાં હુવાડ્યો, તારા તમામ દાગીના વેચાવીને આને તે સર્જન બનાવ્યો, આ છોકરો એમ કે વૃદ્ધાશ્રમમાં વ્યા જાવ, આ જેથી જન્મો ને તેથી આને અનાથાશ્રમમાં મૂકી આવ્યા હોત ને તો આપણે આ દી જોઈએ. પણ બહુ સાચી વાત છે મિત્રો, ધરાવીને ધાન ન ઉપજે. આપણો કાઠિયાવાડનો હોય સાક્ષી પૂરે છે કે ધરાવીને ધાન ન ઉપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. અને આપ બધાએ સાંભળો હોય એવો એક બહુ પ્રચલિત દુહો છે, પણ જનની જણતો ભગત જૈન કા દાતા અને કા સૂર, હે જનની જણતો ભગત જૈન કા દાતા અને કા સૂર, નહીતર રેજે વાંજણી પણ તું મત ગુમાવીશ નૂર. આમાં કા શબ્દનો એવો મજાનો ઉપયોગ કર્યો છે, જનની જણતો ભગત જૈન કા પેલા ભગત માંગ્યો પછી દાતાર પછી સુરવીર માંગ્યો, કા એમ કીધું જનની જણતો કંડક્ટર જૈન, કા એમ કીધું હતો કા કલેક્ટર ને કા ક્લાર્ક, આમ કવિ લખવા વાંધો નતો, જનની જણતો કંડક્ટર જણ કા કલેક્ટર ને કા ક્લાર્ક, પણ એ નથી લખ્યું. કારણ કે કવિ સમજે છે કે તમે તમારા છોકરાને 5 વર્ષ ગમે નિશાળમાં કોલેજમાં દાખલ કરો એટલે 5 વર્ષમાં છોકરો એન્જિનિયર થઈ જાય, 5 વર્ષમાં તમારો દીકરો ડોક્ટર થઈ જાય, 5 વર્ષમાં તમારો દીકરો કદાચ અત્યારે તો એવી કોલેજો ખુલી છે સંગીતકાર થઈ જાય, પણ જગતના ચોકની માલિકો મિત્રો એવી એકેય દુકાન, એવી એકેય બજાર, એવી એકેય નિશાળ નથી કે જ્યાં તમારા છોકરાને મોકલો ને છોકરો તમારો શિવાજી થઈને બહાર આવે, દીકરો તમારો મહારાણા પ્રતાપ થઈને બહાર આવે, મેવાડની યુનિવર્સિટીમાં દીકરીને મોકલો એટલે દીકરી તમારી મીરા ન થઈ શકે બાપ, એ બગડાળાની નિહાળમાંથી દીકરો ભજનદાસ ન થઈ શકે, વીરપુરની નિહાળમાંથી દીકરો જલારામ ન થઈ શકે, પરબની નિહાળમાંથી દીકરો દેવીદાસ ન થઈ શકે, એ તો માના ઉદરમાંથી સંસ્કાર લઈ જાય. એટલે એના માટે કવિએ લખ્યું હોય છે કે જનની જણીતો ભગત જૈન કા દાતા અને કા સૂર, નહીતર રેજે વાંજણી પણ મત ગુમાવીશ નહીં. સાચું છે આ અફવા ક્યાં છે, આ મારી વાત હાવ સાચી છે કે આ અફવા ક્યાં છે, પણ આઈના પાસે ચહેરા ક્યાં છે, બારીને પૂછે દરવાજો બહાર જવાના રસ્તા ક્યાં છે, બારીને પૂછે દરવાજો બહાર જવાના રસ્તા ક્યાં છે, શબ્દો છે પણ વાચા ક્યાં છે, બોલો એના પડઘા ક્યાં છે, શબ્દો છે પણ વાચા ક્યાં છે, બોલો એના પડઘા ક્યાં છે, અરે વાત છે મારી સીધી સાદી પણ સીધા સાદા લોકો ક્યાં છે. હા પણ એટલે કદાચ કીધું હોય છે કે પાણી પાણી પોકારતો જેનો આયતમો ઉડી જાય, પછી પીપળે પાણી પાય એ મર્યા પછી હું માનડા, પાણી પાણી પોકારતો જેનો આયતમો ઉડી જાય અને પછી પીપળે પાણી પાય મર્યા પછી હું માનડા, જીવતા જ માવતર ને તે આપીને ટીપુ છાશ અને પછી નેવે નાખે વાશ એ મર્યા પછી. મા બાપ જ્યાં સુધી જીવતા હોય ત્યાં લગી એને પાણી નો પાયું હોય, ત્યાં લગી એને કઈ સેવા નો કરી હોય, પછી મરી જાય પછી ઠેઠ અમાને દી કાં તો એ શ્રાદ્ધ માટે પોગી જાય અને એ હાંડો લઈને પીઓ પીઓ કરે અને આખે આખો પીપળો રંગી નાખે, એ પાણી નો પિતૃ લગ પોગે. અને ગામડામાં તો નો વાંધો આવે, પણ સિટીમાં તો અમારે સોસાયટીમાં માંડ એકાદ પીપળો હોય એટલે સવારના પોરમાં ઉઠીને હમણાં 5 વાગે અમારનો દિવસ ને હું બરાબર પાણી પાતો હતો, પાણી પાતો તો ભડકડામાં એક જણો આવીને પીઓ પીઓ કરીને મારા ઢીંઢામાં રેડી ગયા. મેં એટલે હું એલા એ મેં કીધું હું પિતૃ નથી સાંઈ રામ છું, મને કે મારે તમે પિતૃ બે હરખા, કેવો હું દેખાણો હોય છે મારો રામ જાણે. એટલે કહું છું ને, અને આ પિતૃની વાત નીકળી છે ને, એક ઠેકાણે અમારે શ્રાદ્ધમાં જમવા જવાનું થયું, જમવા જવાનું થયું એટલે હું બેઠો એટલે દૂધપાક હાવ મોળો, મેં કહું દૂધપાકમાં ખાંડકા નથી, તો ઓલો ઘરધણી મને કે બાપુજી ડાયાબિટીસ હતું ને, કઈ રીતે સરવાળો કર્યો એ સમજાણો નહીં મને, હા બાપુજી ડાયાબિટીસ હતું એટલે દૂધપાકમાં જ ખાંડ ખસી લીધી. મારા એક ભાઈબંધ ને ઘીરે મારે હમણાં શ્રાદ્ધમાં જમવા જવાનું થયું, મને કે સાંઈરામ જમતા પેલા હાલો ને આપણે મારા બાપુજીની ખીર ખવડાવતા આવી. આપણે જનરલી એમ સમજીએ કે કાગડા ને આપણે આપણા પિતૃ સમજીએ, મને એ હજી સમજાતું નથી, હું બધાના પિતૃ મરીને કાગડા જ થયા, કાગડાને જ ખીર હું કામ, એટલે આ લોજિક છે. પણ હવે એની મારે વાત વટાણ નથી કરવી, કોક દી કોકને પૂછશું. પણ અગાસીમાં જઈને અમે ઉભા રહ્યા, અમારો દોસ્તાર હું અને એની બા, પણ થોડોક અકલ મૂઠો, તમને ખબર છે અકલ મઠા હોય લોટ ક્યાં બહુ હોય, હાથમાં કિન્નો લોંદો લઈ અને ઉભો રહ્યો અને મોભારે આમ બરાબર એક કાગડો બેઠેલો, અને એને હાથ ઊંચો કરીને કે આવન બાપુજી, ખીર ખાવા હેઠા ઉતરો ને બાપુજી. એ કોંજાને હું વિચારું, એ કાગડો આમ ચકર ચકર આટા મારે પણ હેઠો ન ઉતરે. એકાદ વખત કીધું કે આવન બાપુજી, બીજી વખત કીધું આવન બાપુજી, તો મારે ન રહેવાનું. મેં કીધું તારા બાપુજી હેઠા કા નથી ઉતરતા, તારા થી કઈ રિહાણા છે? એટલે અહીંયા મને મારો દોસ્ત થાય કે એવું નથી સાંઈ, આમ મારી બા બાજુમાં ઉભી છે ને એટલે મારા બાપુજી નહીં ખાઈ શકે. કેવો ગળે આવી ગયો છે એ મળતા મરવા પણ, એમ તો વિચારો ત્યાં એની બા એનાથી ચાર વેદ ચડે એવા, એ કે એવું નથી ગગા, હું તારા બાપુજી ને ઓળખું, એ બીજા હારે ઠેકાણે ખીરના લોંદા ખાઈ ને આવ્યા છે, એને મારા હાથનું કોઈ દી ફાયવું નથી. મર્યા પછી મૂકે નહીં આને કેમ ભોગાય. પણ બહુ સાચી વાત છે, અમારા ગોંડલમાં હમણાં સ્મશાન યાત્રા નીકળતી હતી એટલે એકદમ ધીમે ધીમે હે રામ હે રામ. અમારે સિટીના તો ખબર છે ને સ્મશાન ક્યાં, 4-5 કિલોમીટર દૂર હોય. મેં વળી ડાયો થી સલાહ આપી, મેં કીધું ભૈલા આમ તમે હે રામ ધીમે ધીમે કેટલી ક્યારે પહોંચશો, હાંજે નહીં ભોગો મેં કીધું, અને ક્યાંક ઓલા પાછો જીવતો ન થાય કીધું. મને કે ડાયો સામે તું ઝડપ રાખો, થોડી ઝડપ રાખો કીધું, આમાં ક્યારે તમે પહોંચશો. મને કે એમાં એવું છે ને બાપુજી ની શ્વાસ ચડે છે, તારો બાપ વયો ગયો. પછી એના શ્વાસ ની ચિંતા કરે એવા દીકરા પીડ્યા છે અમારે ગોંડલ, તો બહુ ભૂકા કાઢી નાખે એવું. હા, અને એ કહું છું અમારે કાકા હમણાં એક દી મને મળવા આવ્યા, મને કે સાંઈરામ દૂધ મત શું બને, એટલે મેં કીધું ભાઈ દૂધ માંથી દહી બને, મને કે દહી માંથી શું બને, મેં કીધું દહી માંથી છાશ બને, મને કે છાશ માંથી પાછું દૂધ બને, છાશ માંથી મરી ગયા પાછું દૂધ ક્યાંથી બને, મને કે બને કઈ રીતે, મને કે છાશ પાછી બેહી ને પાઈ દો, અને લડી જ લેવું હોય ને પછી હું. કાકાની વાત આજ તો બહુ નીકળી, એટલે કાકા કહું છું ને ગામડામાં કોઈ પૂછે કે કેટલું તમે ભણ્યા, તો કે હું FSF સુધી ભણેલો છું. આખા ગામમાં ડીંડકાલે બધાને એમ કે FSF એટલે કોઈક ડિગ્રી થતી હશે. એક દી મેં સાંભળ્યું, મેં કાકા FSF એટલે શું, મને કે બહુ બહુ સિમ્પલ છે, FSF એટલે 5 સ્ટાન્ડર્ડ ફેલ. અને કહું ગામને ચોરે બેસીને અમુક અમુક માણસો એવી વાતો કરતા હોય, જોજો ગામની પંચાયત કરતા હોય એની વાત તમને કરું છું, એ બેઠા બેઠા હું વાત કરે ખબર છે, ઓલા ભીખલાન હગાઈ નહોતી થવાની થઈ ગઈ થઈ ગઈ. કોક એમ કે ભાઈ 5 હારા માણા વચ્ચે પડ્યા ને એમાં હગાઈ થઈ ગઈ, ગામના 5 હારા માણા પડે હગાઈ થઈ ગઈ, એમ લગ્ન નહીં થાય જજો, નબળા જ વિચાર કરશે એવો જોજો, એ કે લગ્ન નહીં થાય તમે જોજો. એટલે ત્યાં થોડાક દિવસ કોક એમ કે ભાઈ ભીખલાના તો લગ્ન લે થઈ ગયા હો ગઈ સાલ, એમ લગ્ન થઈ ગયા, બે માણા ભળશે નહીં જજો, ભળશે ને તમે ભલે હું ભીખલાને ઓળખું. એટલે કોક એમ કે ભાઈ દીકરી બહુ સારા ઘરની આવી, સંસ્કારી ઘરની આવી, અને હમણાં કલૈયા કુંવર જેવો દીકરો ઘેરે જન્મો, એમ બાપ દીકરા નહીં ભળે જાય, બાપ દીકરા હવે હવે જ પાછો વળે, હવે તો હવે પાછો ઠેઠ હગાઈ થી મંડાણો છે. સાચી વાત, પણ એટલે વાત ઈ કહેવાની છે, હમણાં એક કાકા ગાંઠિયા વાળાની ગયા, અને જેમ કે ભાઈ આ ગાંઠિયા કેટલાની કિલો આપ્યા, તો કે 40 રૂપિયાના કિલો, તો 40ના કિલો, અને ભેગા, તો કે ભેગા 250 ગ્રામ મરચા મફત, તો કે મરચા આપો. એટલે કહું છું ને કે ગઝલના શબ્દને છોડો, ભીતરના પ્યારને પકડો, જગત પકડે છે દોલતને, તમે વિચારને પકડો. ગઝલના શબ્દને છોડો, ભીતરના પ્યારને પકડો, જગત પકડે છે દોલતને, તમે વિચારને પકડો. મોહબ્બત ખુદ ખુદા બેશક, મોહબ્બત ઇંતજારી છે, એકરારે ક્યાં મજા છે યાર, તમે ઇનકારને પકડો. કેટલી રાતો રોઈને વિતાવી સપના જોઈને, જોજો શબ્દમાંથી ધ્યાન દેજો, કે કેટલી રાતો રોઈને વિતાવી સપના જોઈને, થાકીને સપનાઓ બોલ્યા કે હવે વ્યવહારને પકડો, થાકીને સપનાઓ બોલ્યા કે હવે વ્યવહારને પકડો, ને ઝુકાવા આખી દુનિયાને કલમ કાફી છે સાઈની, ઝુકાવા આખી દુનિયાને કલમ કાફી છે સાઈની, કહું છું ક્યાંક ગુસ્સાથી તમે વિચાર તમે તલવારને પકડો, પણ રહી જિંદગી તો ફિર મિલતે રહેંગે, રહા ચમન તો ફૂલ ખીલતે રહેંગે, બહુ પ્રેમપૂર્વક હિંમત રાખી ધીરજ રાખીને તમે જે મને સહન કર્યો છે એ બદલ આપ સૌનો આભાર માની, સાંઈ રામના સીતારામ.